પ્રકરણ 4 પુત્રો. ગુરુના આદેશ અનુસાર રાણીઓએ વિધિપૂર્વક સ્નાન કર્યું. તેઓ મહેલમાં કુટુંબના દેવના પૂજાસ્થાનમાં ગઈ. વશિષ્ઠે પૂજાનો વિધિ પૂરો કર્યો. પછી દિવ્ય પુરુષ વડે અપાયેલા પાયસને 3 સોનાના પ્યાલાઓમાં મૂકવામાં આવ્યો. પછી વશિષ્ઠે દશરથને અંદર બોલાવીને કહ્યું કે હે રાજા, આ પ્યાલા તમારી પત્નીઓને આપો. પ્રથમ કૌશલ્યાને, પછી સુમિત્રાને અને છેલ્લે કૈકેયીને. રાજાએ તે પ્રમાણે કર્યું. રાણીઓએ પ્યાલા હાથમાં પકડ્યા અને તે ત્રણેય વશિષ્ઠને અને દશરથને પગે પડી. પછી વશિષ્ઠે કહ્યું કે પ્રથમ યજ્ઞના બ્રહ્મા ઋષ્યશૃંગનો ચરણ સ્પર્શ કરીને પછી તમે તે પાયસને ખાઈ જાઓ. એટલે કૌશલ્યાએ અને કૈકેયીએ પોતાના પ્યાલાઓને દેવ મંદિરમાં જ મૂક્યા અને તેઓ પોતાની દાસીઓ પાસે પોતાના કેસ સુકવવા માટે ગઈ. તે દરમિયાન સુમિત્રા અગાસીમાં ગઈ. અગાસીની નાની દિવાલ ઉપર પોતાનો પ્યાલો મૂકીને સૂર્યપ્રકાશમાં તેણે પોતાના કેસ સુક્યા. તે સમયે તે મનમાં વિચાર કરી રહી હતી કે હું બીજા નંબરની રાણી છું. અધિકારની રૂએ જ્યેષ્ઠ રાણીનો પુત્ર ગાદીએ બેસી. લગ્ન સમયે રાજાએ આપેલા વચન અનુસાર ત્રીજી રાણી કૈકેયીનો પુત્ર ગાદીએ બેસી શકે, પણ મારા પુત્રનું શું થશે? તેને માટે તો કોઈ સ્થાન જ નહીં રહે. દરજ્જા અને રાજ્ય પ્રાપ્તિ વગરના દુઃખી પુત્ર પ્રાપ્ત કરવાનો શો ફાયદો? પુત્ર જન્મે અને તેની ઉપેક્ષા થાય તેના કરતા તો પુત્ર ન હોય તે વધારે સારું. પણ તે વિચાર એક ક્ષણ માટે જ તેના મસ્તિષ્કમાં ચમકી ગયો. થોડા સમયમાં તેણે પોતાની જાતનું સમાધાન કર્યું કે દેવોના નિર્ણય અનુસાર જ બધું થવાનું છે, કોઈ તેને અટકાવી શકવાનું નથી. તેણે યાદ કર્યું કે ગુરુએ અને રાજાએ મને આજ્ઞા કરી છે કે આ પાયસ તારે આરોગી જવું. એટલે તે પાયસ ખાવા માટે પ્યાલા પાસે ગયો. પણ તે જ સમય એક ગરુડ પક્ષી ક્યાંકથી ઉડીને ત્યાં આવ્યું અને ચાંચમાં પ્યાલો લઈને આકાશમાં ખૂબ દૂર સુધી ઉડી ગયો. મૂલ્યવાન પાયસ પ્રત્યે બેદરકારી બતાવી તેનો સુમિત્રાને પશ્ચાતાપ થયો. જો રાજાને આ દુર્ઘટનાની જાણ થશે તો તે ખૂબ વ્યગ્ર બની જશે. પોતે હવે શું કરવું તેનો તે નિર્ણય કરી શકે નહીં. તે સીધી પોતાની બહેન કૌશલ્યા પાસે ગઈ અને જે બન્યું હતું તે સઘળું તેણે તેમને વર્ણવી બતાવ્યું. તે જ સમયે પોતાના કેશપાસને બાંધીને કૈકેયી પોતાના સુવર્ણ પ્યાલા સાથે ત્યાં આવી જાય. ત્રણેય રાણીઓ બહેનોની પેઠે પ્રેમના એક રેશમી તંતુથી બંધાયેલી હતી. એટલે રાજાને તે શોક સમાચાર પ્રાપ્ત ન થાય તે હેતુથી તેમણે એક બીજો સોનેરી પ્યાલો મંગાવ્યો અને કૌશલ્યાએ તથા કૈકેયીએ પોતપોતાના પ્યાલામાંથી થોડોક ભાગ કાઢીને તે પાયસ પેલા પ્યાલામાં રેડ્યું, જેથી તે બધી જ દેવ મંદિરમાં સાથે સાથે પોતાના આસનો ઉપર બેસી શકે. તેમણે પાયસ ખાધું. તે સમયે ઋષ્યશૃંગ આશીર્વાદ આપી રહ્યા હતા અને બીજા વડીલો અને વિદ્વાનો કલ્યાણકારી વેદ મંત્રો ભણી રહ્યા હતા. પછી રાણીઓએ પવિત્ર જળ પીધું અને વેદી આગળ સાષ્ટાંગ દંડવત પ્રણિપાત કર્યા. તેઓ ઋષ્યશૃંગને પગે પડી અને પછી પોતપોતાના મહેલમાં ગઈ. સમય વીતતો ચાલ્યો. રાણીઓ સગર્ભા બની હતી. તે સમાચાર લોકોમાં પ્રસરી ગયા. રાણીઓના શરીરનો રંગ તેજોમય બની ગયો. 10મો મહિનો બેઠો. દાસીઓ અને ધાત્રીઓ સુખપ્રદ ઘટનાની રાહ જોઈ રહી હતી અને દરકારપૂર્વક રાણીઓની દેખરેખ રાખી રહી હતી. તે દરમિયાન તેમને જાણવા મળ્યું કે કૌશલ્યાને પ્રસૂતિની વેદના થવા લાગી. તેઓ ઝડપભેર તેમના મહેલમાં ગઈ. માર્ગમાં તેમને સમાચાર મળ્યા કે કૌશલ્યાએ એક રાજકુમારને જન્મ આપ્યો. બીજે દિવસે કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્યો. તે શુભ સમાચારથી આખા અંતઃપુરમાં આનંદ પ્રસરી ગયો. પછીને દિવસે સુમિત્રાને પ્રસૂતિની વેદના થવા લાગી અને તેણે 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો. સર્વત્ર શુભ શકુનો થવા લાગ્યા. તે સુખપ્રદ સમાચારથી બધાને અમેય આનંદ થયો. પૃથ્વીનો પટ લીલો છમ બની ગયો. વૃક્ષોને પુષ્પો આવ્યા. હવામાં સંગીત સંભળાવા લાગ્યું. વાદળોમાંથી સુગંધમય વૃષ્ટિ થઈ. પણ તે બધું માત્ર તે ખંડોમાં જ બન્યું જ્યાં બાળકોને પારણામાં સુવાડ્યા હતા. દશરથના આનંદની કોઈ સીમા ન રહી. વર્ષો સુધી તે વ્યથિત હતા કે મારે એક પણ પુત્ર નથી. પણ આ ચારેય પુત્રોના જન્મથી તેમને અવર્ણનીય સંતોષ અને સુખ થયા. રાજાએ બ્રાહ્મણોને બોલાવીને તેમને પુષ્કળ સોનાની ગાયો અને જમીન ભેટમાં આપી. ગરીબ લોકોને ધન અને વસ્ત્રો વહેંચવાની તેમણે વ્યવસ્થા કરી. વળી ઘર વગરના લોકોને તેમણે ઘરોનું દાન આપ્યું. ભૂખ્યાઓને ભોજન આપ્યું. માણસ જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં તે લોકોને તે સુખદ ઘટનાનું સ્વાગત કરતા અને જય જય પોકારતા જોતા. સંગીત અને નૃત્ય દ્વારા પોતાના આનંદને અભિવ્યક્ત કરવા માટે પ્રજાજનો મોટી સભાઓમાં એકત્રિત થયા. તેમને અભિમાન થતું હતું કે હવે અમારા રાજાના વંશમાં કુમારોનો જન્મ થયો છે. પોતાના ઘેર પુત્ર જન્મ્યા ત્યારે તેમને જેટલો આનંદ થયો ન હતો તેના કરતા આ આનંદ કંઈક અધિક હતો. આ કૃપાના કૃત્ય માટે સ્ત્રીઓએ આભારની લાગણીથી ભગવાનની પૂજા કરી, કારણ કે તેમને ખાતરી હતી કે પોતાના રાજાને ત્યાં પુત્ર જન્મ્યા તે દિવ્ય કરુણાનું એક મહાન કાર્ય હતું. દશરથે રાજવંશના ગુરુ વસિષ્ઠને પોતાના મહેલમાં બોલાવે અને તેમની સૂચના અનુસાર તેમણે એક વિદ્વાન જ્યોતિષીને નવા જન્મેલા પુત્રોની કુંડળીઓ બનાવવાનું કહ્યું. જ્યોતિષીઓએ તેમને કહ્યું કે કૌશલ્યાનો પુત્ર ખૂબ શુભ ક્ષણમાં ઉત્તરાયણના ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં સોમવારે જન્મે છે. તે સમય સિંહ લગ્ન હતું, અભિજાત કાળ હતો, જગત સુખમય રીતે આરામ કરી રહ્યું હતું અને હવામાન સમ એટલે કે ઉષ્ણ પણ નહીં અને શીત પણ નહીં તેવું હતું. કૈકેયીનો પુત્ર ત્યાર પછીને દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની દશમીની તિથિએ મંગળવારે ગંધયોગમાં જન્મ્યો હતો. ત્રીજે દિવસે બે જોડિયા કુમારો ચૈત્રના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આશ્લેષા નક્ષત્રમાં વૃદ્ધિયોગમાં જન્મ્યા હતા. આ વિગતો જ્યોતિષીઓને જણાવવામાં આવી અને તેને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમની કુંડળીઓ બનાવવાનું કહેવામાં આવ્યું અને પોતાના અનુમાનોની જાણ દશરથ રાજાને કરવાનું કહેવામાં આવ્યું. પછી દશરથે વસિષ્ઠ અને તે પુત્રોના નામકરણ વિધિ માટે શુભ મુહૂર્ત નક્કી કરવાનું કહ્યું. થોડાક સમય સુધી કુળગુરુ ધ્યાનમાં નિમગ્ન બનીને શાંત રહ્યા. તેમની આંતરયોગ દર્શના સક્ષમ ભાવિ વર્ષો પ્રગટ થઈ ગયા. તે ધ્યાનમાંથી જાગીને તેમણે રાજાને કહ્યું, મહારાજ, તમારા પુત્રો સામાન્ય માનવીઓ નથી. તેમની સરખામણી કોઈની સાથે કરી શકાય તેમ નથી. તેમના અનેક નામો છે. તેઓ મનુષ્ય નથી, તેઓ દિવ્ય છે. માનવ આકૃતિ ધારણ કરેલા દિવ્ય સત્વો છે. તે દિવ્ય વ્યક્તિઓ છે. જગતના સદભાગે તેમને અહીં લાવી મૂક્યા છે. આ દિવ્ય બાળકોના નામકરણ વિધિમાં હું પુરોહિત છું. તેને હું એક મહાન તક ગણું છું. માતાઓ ત્રણ છે પણ પિતા એક છે. એટલે વસિષ્ઠે જણાવ્યું કે કૌશલ્યાએ પુત્રને જન્મ આપ્યો તે દિવસથી 10 દિવસનો ગાળો અશુદ્ધિનો ગણવો જોઈએ. એટલે કૌશલ્યાના પુત્રના જન્મ પછીના 11મો દિવસ નામકરણ વિધિ માટે શુભ છે. આ કૃપા માટે રાજા વસિષ્ઠનો આભાર માનતા તેમને ચરણે પડ્યા અને ગુરુ આશ્રમમાં જવા વિદાય થયા. જ્યોતિષીઓએ તે દિવસ માટે સંમતિ આપી અને તે વિધિ માટે જરૂરી સાધન દ્રવ્યની યાદી લખવાની શરૂઆત થઈ. તેણે તે યાદી મુખ્ય પુરોહિતના હાથમાં મૂકી અને રાજાએ તેને જે ખૂબ ભેટો આપી હતી તેમને લઈને તે વિદાય થઈ. દશરથે તે વિધિ માટે ખંડિયા રાજાઓને, અમીર ઉમરાઓને, પોતાના રાજ્યના બધા ઋષિઓને તથા વિદ્વાનોને અને દરબારીઓને તેમના મોભા તથા દરજ્જા અનુસાર સંબોધન કરીને નિમંત્રણ પત્રિકાઓ મોકલી. તે પત્રિકાઓ તેમણે નિમંત્રિત લોકોના મોભા તથા દરજ્જા અનુસાર પોતાના પ્રધાનો દ્વારા, રાજ્યસભાના પંડિતો દ્વારા, અમલદારો દ્વારા અથવા તો બ્રાહ્મણો દ્વારા મોકલી આપી. 10 દિવસ વીતી ગયા. અયોધ્યા નગરીને શણગારવામાં આવી. તેજોમય અને આંખને મનોહર બનાવવામાં આવી. સંગીતના સુરો હવામાં વ્યાપીને રાજ્યના સર્વત્ર પ્રસરી જતા. તેથી લોકોને આશ્ચર્ય થતું કે ઉર્ધ્વમાં દેવોના, સ્વર્ગના દૂતો તો ગાઈ રહ્યા નથી ને. માર્ગો ઉપર સુગંધી દ્રવ્યો છાંટવામાં આવ્યા. નગરીમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. રાજમહેલના અંતઃપુરમાં માત્ર ઋષિમુનિઓ અને દરબારીઓ જ પ્રવેશ કરી શકતા હતા, બીજું કોઈ નહીં. બીજાઓને માટે પછી તે રાજા હોય કે ખેડૂત, જુદા નિવાસ સ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા અતિથિઓને તથા આમંત્રિત લોકોને બેસાડવા માટે રાજમહેલના પ્રાંગણમાં મંડપ રચવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ નામકરણની વિધિને જોઈ શકે તેમ હતું. થોડા સમયમાં દરબારમાંથી સંગીત સંભળાવા લાગ્યું. બ્રાહ્મણો જે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા તે પણ સંભળાવા લાગ્યું. પોતાના બાળકોને હાથમાં લઈને ત્રણેય રાણીઓએ સુંદર રીતે સુશોભિત હોલમાં પ્રવેશ કર્યો. બ્રહ્માને, વિષ્ણુને અને શિવને લઈ આવતી દિવ્ય માતાઓ પેઠે તેઓ પ્રકાશતી હતી. તેમના મુખો ઉપર વ્યાપી ગયેલા આનંદ અને તેજ અવર્ણનીય હતા. ત્રણેય રાણીઓનો પ્રવેશ કરતા જોઈને લોકોના હૃદયમાંથી જય જયકારનો ધ્વનિ ઉઠ્યો. સ્ત્રીઓએ તેમની આરતી ઉતારી. તેમને માટે 3 ખાસ આસનો રાખવામાં આવ્યા હતા. પ્રથમ કૌશલ્યા બેઠા, પછી સુમિત્રા અને પછી કૈકેયી બેઠા. કૌશલ્યાની જમણી બાજુએ દશરથ રાજા બેઠા. વિગત પર યોગ્ય ધ્યાન રાખીને બ્રાહ્મણોએ વિધિની શરૂઆત કરી. તેમણે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કર્યો અને મંત્રો ભણીને તેમાં આહુતિઓ આપવાની શરૂઆત કરી. અક્ષતનો હોમ કરવામાં આવ્યો અને તેમના દાણાને સોનાની થાળીઓમાં વેરવામાં આવ્યો. અક્ષત પર સુંવાળું રેશમી વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. પછી માતાઓએ તે વસ્ત્ર પર પોતાના બાળકોને મૂક્યા. કૌશલ્યાના પુત્ર વસિષ્ઠ સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા. જાણે કે તે તેમનાથી પરિચિત કે ઓળખીતા ન હોય, તેમને વસિષ્ઠનો સંગ ગમતો હોય તેમ તે તેમની પાસે જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દરેક જણને આ વિચિત્ર વર્તનથી આશ્ચર્ય થયું. તે જોઈને વસિષ્ઠ આનંદ વિભોર બની ગયા. તેમની આંખોમાં હર્ષાશ્રુ ઉભરાયા. તેમને પોતાની આંખો લુછવી પડી અને પ્રયત્નપૂર્વક પોતાની જાત ઉપર કાબુ રાખવો. પછી પોતાના હાથમાં થોડા અક્ષતના દાણા લઈને તે બોલ્યા, હે રાજા, કૌશલ્યાના આનંદમાં વૃદ્ધિ કરનાર આ બાળક સમગ્ર માનવ જાતિના આનંદમાં વૃદ્ધિ કરશે. તેમના સદગુણો બધાને આશ્વાસન, સંતોષ, આનંદ અને સુખ લાવી આપશે. એટલે આ ક્ષણથી જ તેનું નામ છે રામ. રામનો અર્થ થાય છે બધાને રાજી કરનાર. ઋષિ મુનિઓએ તે નામને ખૂબ યોગ્ય અને સાર્થક ગણીને વધાવી લીધું. તેઓ બોલી ઉઠ્યા, ખૂબ સરસ, ખૂબ સરસ. પછી વશિષ્ઠે સુમિત્રાના બે જોડિયા બાળકો ઉપર નજર ફેરવી તેમને જણાવ્યું કે મોટો ભાઈ એક વીર બનશે, બળવાન યોદ્ધો બનશે અને ખૂબ ધન પ્રાપ્ત કરશે. તે જાણતા હતા કે તે ભગવાનની અને તેમના સહચરી લક્ષ્મીની સેવા કરવામાં ખૂબ આનંદ માણશે. તે સેવા તેને માટે તેના જીવનના શ્વાસરૂપ બની રહેશે. એટલે વશિષ્ઠે તેનું નામ લક્ષ્મણ પસંદ કર્યું. વશિષ્ઠ જાણતા હતા કે તેમનો નાનો ભાઈ શત્રુઓનો ભીષણ વિનાશ કરશે અને પોતાના મોટા ભાઈના પગલાને સંતોષકારક અનુસરશે. એટલે તેમણે તેનું નામ શત્રુઘ્ન એટલે કે શત્રુઓને મારનાર એવું પાડ્યું. પછી તેમણે કૈકેયીને આનંદ પમાડનાર બાળક પર દ્રષ્ટિ ફેરવી. વશિષ્ઠ જાણતા હતા કે તે બાળક બધાના હૃદયને પ્રેમ અને આનંદ વડે ભરી દે છે. ન માની શકાય તેવી રીતે તે ધર્મને ચીટકી રહે છે, જેથી બધા લોકો આશ્ચર્યચકિત થઈ જશે. ખૂબ કરુણાપૂર્વક અને પ્રેમપૂર્વક તે પોતાના પ્રજાજનો ઉપર શાસન કરશે. એટલે તેમણે તેનું નામ ભરત પાડ્યું. બાળકોના ઉજ્જવળ ભાવેનું વર્ણન કરતા ગુરુને સાંભળીને લોકો રાજી થયા. રાજકુમારો પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રગટ્યો. તે દિવસથી તેઓ તેમને રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત કહેવા લાગ્યા. વિધિમાં હાજર રહેલા બધા લોકો માટે દશરથે ભોજન સમારંભ ગોઠવ્યો હતો. આવેલા દરેક જણને તેમણે આનંદ વડે સભર ભરી દીધા હતા. દરેકના મોભા, દરેકના દરજ્જા અનુસાર તેમને તેમનું આતિથ્ય અને ભેટ આપી તેમને વિધિપૂર્વકના તપ તરીકે ખૂબ દાન વરસાવ્યા. ગરીબ અને જરૂરિયાતવાળા લોકો માટે તેમણે ગાયો, જમીન, સુવર્ણ અને બીજી કિંમતી વસ્તુઓ પણ વહેંચી આપી. દરેક જણની જરૂરિયાત ઉપર તેમણે ખાસ ધ્યાન રાખ્યું, જેથી કોઈ પણ અસંતુષ્ટ કે નિરાશ ન રહે. જ્યારે વિધિની પૂર્ણાહુતિ થઈ ત્યારે તેમણે બધા અતિથિઓને પોતપોતાના ઘરે જવા માટે વિનયપૂર્વક રજા આપી. માતાઓએ ખૂબ કાળજીપૂર્વક પુત્રોને ઉછેરીને મોટા કર્યા, પણ પહેલેથી જ એક વિચિત્ર વાત બધાનામાં જોવામાં આવી. હંમેશા એવું જોવા મળતું કે લક્ષ્મણ હંમેશા રામની પાસે જ રહેતા અને શત્રુઘ્ન હંમેશા ભરતની પાસે જ રહેતા. જન્મના દિવસથી જ લક્ષ્મણ હંમેશા વિલાપ કરતા. ધાત્રીઓ અને આયાઓ અનેક ઉપાયો કરતી, પણ લક્ષ્મણનો વિલાપ અટકતો નહીં, તેમનું દુઃખ દૂર થતું નહીં. એવી શંકા થઈ કે તેમને કોઈક આંતરિક પીડા થતી હતી. અનેક દવાઓ કરવામાં આવી, પણ તે બધી જ નકામી ગઈ. એટલે સુમિત્રાને ખાતરી થઈ ગઈ કે દવાઓથી લક્ષ્મણનું દુઃખ મટવાનું નથી. તેમણે વશિષ્ઠ મુનિને બોલાવ્યા. તે ખંડમાં આવ્યા કે તરત જ તેમના પગે પડ્યા. તેમણે આજીજી કરી, હે ગુરુજી, આ લક્ષ્મણ જન્મથી જ રડ્યા કરે છે. તે શું માગે છે તે હું શોધી શકતી નથી. કેટલાક ડોક્ટરોની સલાહ પ્રમાણે કે વૈદોની સલાહ પ્રમાણે મેં તેમને સારવાર પણ આપી, પણ તેનો વિલાપ દિવસે ને દિવસે વધતો જ જાય છે. તેને ધાવવાનું પણ ગમતું નથી, એટલે કે દુગ્ધપાન કરવાનું ગમતું નથી. તેને બિલકુલ ઊંઘ આવતી નથી. જો આમ જ ચાલ્યા કરે તો તે કેવી રીતે તંદુરસ્ત અને બળવાન બને? તે આમ કેમ કરે છે તેનું કારણ મને કૃપા કરીને જણાવો. તે સતત રુદન તે બંધ કરે તેવા તેને આશીર્વાદ આપો. વશિષ્ઠ થોડા વખત સુધી ધ્યાનમાં નિમગ્ન થયા. પછી તે બોલ્યા, હે રાણી, તેમની પીડા અસાધારણ છે. તમે તેને દવાઓ વડે અને જાણીતા ઉપાયો વડે દૂર કરવાનો પ્રયત્ન કરો છો. મર્ત્ય માનવી તેમના દુઃખને સમજી શકે તેમ નથી. હું કહું છું તેમ કરો અને બાળક શાંત અને સુખી બની જશે. તમે તેમ કરશો કે તરત જ બાળક રડવાનું બંધ કરી દેશે અને ઉત્સાહપૂર્વક ખેલવા લાગશે. હમણાં જ તેમને લઈ જઈને કૌશલ્યાના પુત્ર રામ પાસે સુવાડો. આ રામબાણ ઈલાજ છે. એટલું કહીને માતાને તથા બાળકને આશીર્વાદ આપીને વશિષ્ઠ વિદાય થયા. પછી સુમિત્રા લક્ષ્મણને રામના ઘોડિયા પાસે લઈ ગયા, કારણ કે તે પોતાના બાળકને સુખી બનાવવા માંગતા. તેમણે લક્ષ્મણને રામની પડખે સુવાડ્યા. તે જ ક્ષણે રુદન બંધ થઈ ગયું. લક્ષ્મણ હસવા લાગ્યા અને રમવા લાગ્યા. આ પરિવર્તન જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. જે લક્ષ્મણ પહેલા રડ્યા કરતા હતા તે હવે મોટે મોટેથી કાલું કાલું બોલવા લાગ્યા. રામના પગ ચાટવા લાગ્યા. ફરી પાણીમાં નખાયેલી માછલીઓની પેટે હવામાં તે હાથ ઉછાળવા લાગ્યા. સુંદર રીતે કૂદકા મારીને જમીન ઉપર સરકવા લાગ્યા. રામની હાજરીમાં તે આનંદ વિભોર બની ગયા. રામ વડે વરસાવાથી કૃપાથી સભાન બની ગયા. શત્રુઘ્નની બાબતમાં પણ એવું જ કંઈક બન્યું. તે દિલગીર રહેતા, દુગ્ધપાન કરતા નહીં, રમતા નહીં, તે બહુ દુર્બળ અને થાકેલા દેખાતા. તેથી સુમિત્રાને ચિંતા થતી હતી. એટલે તેણે મહેલમાં ગુરુને બોલાવ્યા અને શત્રુઘ્નના દુઃખનું કારણ પૂછ્યું. વશિષ્ઠે ફરીથી સ્મિત કર્યું અને કહ્યું, માતાજી, તમારા બાળકો સામાન્ય પ્રકારના નથી. તેઓ દિવ્ય નાટક ભજવવા માટે જન્મ્યા છે. શત્રુઘ્નને ભરતની પથારીમાં તેમની સાથે સુવાડો, એટલે તેમનો દૈનિક કાર્યક્રમ આનંદપૂર્ણ બની જશે. તે ખૂબ સુખી બની જશે. તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. વશિષ્ઠે તેમને આશીર્વાદ આપીને વિદાય સુમિત્રાએ તેમના કહ્યા મુજબ કર્યો. ત્યારથી શત્રુઘ્ન પોતાનો સમય ભરતના સંગમાં જ ગાળવા લાગ્યો. સાથે હોય ત્યારે તે બંને બાળકો ખૂબ આનંદમાં રહેતા. તેમની પ્રગતિ ખૂબ ઝડપથી થવા લાગી. સૂર્યના પ્રકાશની પેઠે તેમની બુદ્ધિના અને તેજના કલાકે કલાકે વૃદ્ધિ થવા લાગી. હવે સુમિત્રાને પોતાના બાળકો માટે કંઈ કરવાનું રહ્યું જ નહીં, પણ તે પોતાના બે જોડિયા બાળકોને પ્રાણ સમાન ચાહતા હતા, એટલે તે પોતાનો થોડોક સમય કૌશલ્યા અને કૈકેયી સાથે કાઢતા, તેમના બાળકોને લાડ કરતા હતા અને તેમની જરૂરિયાતો ઉપર ધ્યાન રાખતા હતા. તે એક મહેલમાંથી બીજા મહેલમાં જતા અને જેમ ધાત્રી બાળકોની સગવડો માટે દરકાર રાખીને રાજી થાય તેમ તેઓ પણ રાજી થતા હતા. કેટલીક વાર એકાંતમાં તેમને દુઃખ થતું કે માતા તરીકે તેમનો ઉછેર કરવાનું મારા નસીબમાં લખાયેલું જ હતું. ઘણી વાર તેમને આશ્ચર્ય થતું કે મારા બાળકો બીજી માતાઓ સાથે હોય ત્યારે પ્રસન્ન રહે છે, મારી સાથે હોય ત્યારે નહીં. આ કેવી વિચિત્ર ઘટના કહેવાય. આખરે તે ગુરુ પાસે ગયા અને તેમણે તેમને પોતાની ચિંતા શાંત કરવાની પ્રાર્થના કરી. સાચું કારણ પ્રગટ કરતા વશિષ્ઠે કહ્યું કે માતાજી, લક્ષ્મણ એ રામનો એક ભાગ છે, શત્રુઘ્ન એ ભરતનો એક ભાગ છે. તે સાંભળીને સુમિત્રા બોલ્યા કે હા હા, મને હવે તેનો ખ્યાલ આવી ગયો. તમારી પાસેથી સત્ય જાણીને મને આનંદ થયો છે. પછી તે વશિષ્ઠને પગે લાગ્યા અને પછી અંતઃપુરમાં ચાલ્યા ગયા. તેમણે મનમાં વિચાર કર્યો, જ્યારે દિવ્ય દેવદૂત વડે અપાયેલા પાયસની મૂલ્યવાન ભેટને પોતાની ચાંચમાં ગરુડ લઈ ગયો હતો ત્યારે રાજા મારી બેદરકારીને કારણે ગુસ્સે થશે. તે ખ્યાલથી હું એટલી બધી ભયભીત બની ગઈ હતી કે મેં તે સંકટની જાણ કૌશલ્યાને કઈકઈને કરી હતી. તે બંને તેમના ભાગના પાયસને જ મારા પ્યાલામાં રેડી આપ્યું હતું, તેથી તે બે ભાગોના કારણે મને એકલીને જ બે જોડિયા બાળકો જન્મ્યા હતા. ઓહ, ભગવાનની ઈચ્છા રહસ્યમય છે. કોઈ પણ માણસ ભગવાનની શક્તિને અને ભવ્યતાને જાણી શકે તેમ નથી. ભગવાને નક્કી કરેલી વસ્તુઓ કોણ બદલી શકે તેમ છે. રાણીએ પોતે આશ્વાસન લીધું હતું કે 9 માસ સુધી તે બાળકોને મેં મારા ઉદરમાં રાખ્યા હતા. મેં પ્રસૂતિની પીડા વેઠી હતી, પણ તેમની સાચી માતાઓ કૌશલ્યાને કઈકઈ છે તેમાં હવે શંકા નથી. તેમની આ માન્યતા દ્રઢ બની ગઈ. તેમને પોતાના બાળકો કૌશલ્યાને કઈકઈને સોંપી દીધા અને તેમની સાથે તે બાળકોને લાલ રડાવવા લાગ્યા અને ઉછેરવા લાગ્યા. બાળકોને ખેલતા જોઈને દાસીઓ અને રાજકુટુંબના સગાવાલા ખૂબ આનંદ પામતા. તેમના બધાના ગયા પછી કૌશલ્યાએ તે બાળકોને કોઈની નજર ન લાગે તેટલા માટે કાળજીપૂર્વક ધાર્મિક વિધિઓ કરવાનો આગ્રહ રાખ્યો. બાળકો પ્રત્યે તે એટલો બધો સ્નેહ અને કાળજી રાખતા હતા કે તેમને રાત દિવસનો ખ્યાલ ન રહે. રાત વીત્યા પછી નવીન પ્રભાત ઉગે તેનો પણ ખ્યાલ ન રહે. એક ક્ષણ માટે પણ તે બાળકોને પોતાની નજરથી અળગા થવા દેતા નહીં. તે સ્નાન કરતા હોય કે દેવ મંદિરમાં પૂજા કરતા હોય ત્યારે પણ તેમનું ચિત્ત તો બાળકો ઉપર જ રહેતું. એને બને તેટલી ત્વરાથી તે બાળકો પાસે પહોંચી જતા. તે પોતાનું બધું કાર્ય ઝટપટ પતાવતા જેથી તે બાળકોની દરકાર રાખવા માટે વધુ સમય ગાળી શકે. એક દિવસ તેમણે રામને અને લક્ષ્મણને સ્નાન કરાવ્યું. તેમના કેશને સુકવવા માટે તથા સુગંધિત બનાવવા માટે તેમણે તેમના કેશને સુગંધિત ધૂપ આપ્યો. તેમને સોનેરી પારણા પ્રતિ લઈ ગયા. મધુર હાલરડા ગાઈને તે બંનેને તેમણે સુવડાવી દીધા. તેમને ઊંઘેલા જોઈને તેમણે દાસીઓને તેમની દરકાર રાખવાનું કહ્યું અને પોતે પોતાની રૂમમાં ગયા અને પૂજાવિધિ કરવા માટે ભગવાનને ધરાવવાનું નૈવેદ્ય તેમણે તૈયાર કર્યું. સોનાની થાળીમાં તેમણે ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું. થોડાક સમય પછી તે થાળી લેવા માટે દેવ મંદિરમાં ગયા. તેમાંથી તે થોડો પ્રસાદ બાળકોને આપવાની ઈચ્છા રાખતા હતા, પણ તે રૂમમાં જતા તેમણે રામને ભૂમિ ઉપર બેસીને તે નૈવેદ્યને આનંદપૂર્વક આરોગતા જોયા. તેથી તે આશ્ચર્યચકિત બની ગયા. પોતાની સગી આંખે તેમણે તે જોયું. તેને તે માની શક્યા નહીં. કૌશલ્યાને આશ્ચર્ય થયું કે હું શું જોઈ રહી છું? શું મારી આંખો મને છેતરી તો નથી રહી? શું આ સત્ય છે? તે સત્ય હોઈ શકે? પારણામાં ઊંઘી ગયેલો આ બાળક દેવ મંદિરમાં કેવી રીતે આવી ગયો? તેમને અહીં કોણ લાવ્યું? તે પારણા પ્રતિ દોડી ગયા અને જોયું તો રામ તેમાં નિદ્રાધીન હતા. તેમને લાગ્યું કે મને આ ભ્રમણા થઈ છે. મૂર્તિઓ સમક્ષ ધરાવેલા પાયસના પાત્રને ત્યાંથી લઈ જવા માટે તે ફરીથી દેવ મંદિરમાં ગયા. તેમણે જોયું તો પાત્ર ખાલી ખમ હતું. તેમને આશ્ચર્ય થયું કે આ બન્યું જ કેવી રીતે? દેવ મંદિરમાં બાળકનું દર્શન એ આંખની યુક્તિ પ્રયુક્તિ હોઈ શકે, પણ પાત્ર ખાલી ખમ હતું તેનું શું? તેમની આંખની ભ્રાંતિ કેવી રીતે હોઈ શકે? આમ આશ્ચર્ય અને અશ્રદ્ધાથી તેમનું મન વ્યગ્ર બની ગયું. થોડાક નૈવેદ્યવાળા તે પાત્રને લઈને તે પારણા પ્રતિ ગયા અને બંને બાળકો ઉપર તેમને દ્રષ્ટિ સ્થિર કરી. તેમણે જોયું તો રામ જીભ વડે કંઈક વસ્તુને વાગોળતા હતા અને તેમના સ્વાદને આનંદપૂર્વક માણી રહ્યા હતા. તે રમૂજ ભરેલી રીતે બાળકના મુખને નિહાળી રહ્યા. ત્યાં તો તેમણે સમગ્ર વિશ્વને રામના મુખમાં પરિભ્રમણ કરતું જોયું. તે પોતાની જાતનું અને આસપાસની બધી વસ્તુઓનું ભાન ભૂલી ગયા. પ્રગટ થયેલા અસાધારણ દ્રશ્ય ઉપર સ્થિર દ્રષ્ટિ નાખતા તે અવિચલિત બનીને ઉભા રહ્યા. તેમના વર્તનને જોઈને દાસીઓને આશ્ચર્ય થયું. તેમણે ચિંતાતુર બનીને તેમને બૂમ પાડીને બોલાવ્યા, પણ કૌશલ્યાએ તેમનો અવાજ સાંભળ્યો જ નહીં. એક દાસીએ તેમના પગ પકડીને તેમને જોરથી હલાવ્યા. આખરે કૌશલ્યા ભાનમાં આવ્યા. ઝડપી ધ્રુજારી સાથે તે ભાનમાં આવ્યા. તેમણે દાસીઓને આશ્ચર્યચકિત બની ગયેલી જોઈ તે ખાટલામાં બેઠા. દાસીઓ તરફ વળીને તેમણે પૂછ્યું કે તમે બાળકને જોયું હતું? તેમણે જવાબ આપ્યો કે હા, અમે ઘણા સમયથી અહીં છીએ. અમે બાળક પરથી અમારી નજર સુધા દૂર કરી નથી. કૌશલ્યાએ ઉત્સુક ત્વરાપૂર્વક પૂછ્યું કે તમે તેનામાં કોઈ પરિવર્તન નિહાળ્યું હતું? દાસીઓએ ઉત્તર આપ્યો કે અમે બાળકમાં કોઈ ફેરફાર નિહાળ્યો નથી. તમે જુઓ છો તેમ બાળક ઘસઘસાટ ઊંઘતું હતું. કૌશલ્યા સમક્ષ એક સમસ્યા ખડી હતી. પોતાની દર્શના શું એક ભ્રાંતિ હતી કે પછી તે એક હકીકત હતી? જો તે સત્ય હોય તો દાસીઓએ તે કેમ જોયું નહીં? તેમણે લાંબા સમય સુધી તેનો વિચાર કર્યો. છેવટે તેમણે એવા વિચારથી પોતાની જાતને આશ્વાસન આપ્યું કે બાળકો દિવ્ય કૃપા વડે જન્મ્યા હતા, એટલે તેઓ દિવ્ય આવિર્ભાવ કરે એ સ્વાભાવિક છે. તે ઊંડા માતૃવાત્સલ્યથી તેમનો ઉછેર કરવા લાગે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્ર રોજ રોજ વધુ ને વધુ પ્રકાશયુક્ત બનતો ચાલે, તેમ તેમ બાળકો રોજ રોજ વધુ ને વધુ પ્રકાશ સાથે મોટા થતા ચાલે. તેમને લાડ લડાવવામાં, વસ્ત્રો પહેરાવવામાં, આભૂષણો પહેરાવવામાં કૌશલ્યાને ખૂબ આનંદ થતો. રામનો બાલ્યકાળ તેમના જીવનનો એક સરળ પણ ભવ્ય ભાગ હતો. ઘણી વાર તે પોતાના પુત્ર છે તે વાત ભૂલી જઈને કૌશલ્યા તેમને પગે પડતા અને તેમને ભગવાન જાણીને પ્રણામ કરવા પોતાના હાથ જોડતા. પોતાના પુત્રની સાથે તેમને હાથ જોડતા અને પૂજ્ય ભાવથી તેમનો ચરણ સ્પર્શ કરતા જોઈને લોકો શું કહેશે તેનો તેમને ડર લાગતો. પોતાના મનના ગૂંચવાડાને ઢાંકી દેવા માટે તે આકાશ પ્રત્યે જોઈને મોટેથી પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારા બાળકને ઈજાથી દૂર રાખજો. દિવ્ય બાળકના ધ્યાનમાં તે પોતાની આંખો મીચી દેતા અને ભગવાનને પ્રાર્થના કરતા કે તમારી માયા વડે હું શ્રદ્ધામાંથી ડગી ન જાઉં તેવું કરજો. રામના મુખની આસપાસ તેજોમંડળ જોઈને તેમને આશ્ચર્ય થતું. તેમને ભય લાગતો કે જો હું મારા અનુભવ બીજા કોઈ લોકો આગળ વર્ણવીશ તો તેઓ મને પાગલ ગણશે. પણ તે પોતાના અનુભવ અંદર જ સમાવી દઈ શકતા નહીં. તે ઘણીવાર એટલા બધા વ્યાકુળ બની જતા કે જાણે પોતાના બાળકની દિવ્ય લીલાની અને સનેનાટીથી ઘસડાઈ જતા હોય તેવી વિલક્ષણ રીતે તે વર્તતા. કેટલીક વાર જ્યારે સુમિત્રા કે કૈકેયી પોતાની પાસે હોય ત્યારે તેમને પોતાના હૃદયની વાતો કહી દેવાનું તેમને મન થતું, પણ તે પોતાની જાત ઉપર કાબુ રાખતા કે રખે ને તેઓ પોતાના અનુભવ સત્ય ન માને અને એમ માની લે કે પોતાના પુત્રના વખાણ કરવાની ઈચ્છાથી હું આ અતિશયોક્તિ કરી રહી છું. છેવટે એક દિવસે તેમણે પોતાના આશ્ચર્યકારક અને સનેનાટી ભરી વાતો દશરથ રાજા આગળ વર્ણવાની હિંમત કરી. ધ્યાનપૂર્વક તે વાતો સાંભળીને દશરથ બોલ્યા કે હે નારી, આ બધું માત્ર તારી કલ્પનાનું સર્જન છે. તને તારા બાળક પ્રત્યે વધારે પડતો પ્રેમ છે. તું કલ્પના કરે છે કે તે દિવ્ય છે અને તે માન્યતા સ્વીકારી લઈને જ તું તેના દરેક કાર્યને અને ગતિને નિહાળે છે. તેથી રામ તને વિચિત્ર અને આશ્ચર્યકારક દેખાય. બસ વાત એવી જ છે. આ જવાબથી કૌશલ્યાને સંતોષ ન થયો, એટલે દશરથે કેટલીક નકામી દલીલો કરીને એમ કહ્યું, છતાં જેમણે પોતાની સગી આંખો વડે આશ્ચર્યકારક ઘટનાઓ જોઈ હતી તેવા રાણીને દશરથની વાતો ખાતરીદાયક જણાઈ નહીં. તેમણે દશરથના શબ્દોમાં શ્રદ્ધા બેઠી, એટલે કૌશલ્યા વશિષ્ઠ ગુરુ પાસે ગયા અને પોતાના અનુભવ સાચા છે કે ખોટા તે બાબત તેમની સલાહ માંગી. બધી ઘટનાઓનું વર્ણન સાંભળ્યા પછી વશિષ્ઠે કહ્યું, રાણી, તમે જે કંઈ જોયું છે તે કેવળ સત્ય છે. તે તમારી કલ્પનાના સર્જનો નથી. તમારો પુત્ર કોઈ સામાન્ય માનવી કે બાળક નથી. તે દિવ્ય છે. પૂર્વજન્મોમાં તમે અનેક પુણ્યો કર્યા હતા, તેના ફળરૂપે તેમને આ પુત્ર પ્રાપ્ત થયો છે. માનવ જાતિના ઉદ્ધારક ભગવાન કૌશલ્યાને પેટે જન્મે એ અયોધ્યા વાસીઓનું અસાધારણ સદભાગ્ય છે. વશિષ્ઠે રાણીને ખૂબ આશીર્વાદ આપ્યા અને પછી પોતે વિદાય થયા. કૌશલ્યાને ખ્યાલ થઈ ગયો કે વશિષ્ઠનું કથન સત્ય છે. પોતે જાણતા હતા કે મારો પુત્ર એ ખુદ ભગવાન જ છે. પોતાના બાળકને જોઈને તેમને ખૂબ આનંદ થતો. મહિનાઓ વીતી ગયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન પેટે ચાલતા, જમીન ઉપર બેસતા અને હરતા ભરતા શીખી ગયા. સર્વ સમયે તેમની દેખરેખ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી કે રખે ને તેઓ પડી જાય અને તેમને વાગી જાય. અનેક પ્રકારના રમકડા લાવીને તેમની સમક્ષ મૂકવામાં આવ્યા. બાળકો સાથે માતાઓ અને માતાઓ તથા દાસીઓ સાથે બાળકો સતત આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. તેમને સમય વીતવાનું કશું જ ભાન રહેતું નહીં. બાળકો પોતે ઊભા થતા અને માતાઓની કે દાસીઓની આંગળીઓને જોરથી પકડી રાખતા. તેઓ ભીતનો ટેકો લઈને ઊભા થતા તેઓ પોતાના પગે થોડાક પગલા ભરતા. તેમના પ્રયત્નોથી અને સફળતાઓથી માતાઓને અતિ આનંદ હતો. તેઓ પોપટની પેઠે થોડાક અસ્પષ્ટ મધુર શબ્દો બોલતા. તે સાંભળીને માતાઓ હસી પડતી. માતાઓ તેમને બા અને બાપુજી બોલતા શીખવતી. જ્યારે બાળકો ભૂલ વગર તે શબ્દો બોલતા ત્યારે તેમને અતિ આનંદ થતો. દરરોજ સવારે માતાઓ બાળકોના શરીરોને સુગંધી ઔષધમાં તેલથી માલિશ કરતી. પછી તેઓ તેમના ઉપર આરોગ્યપ્રદ પાવડર છાંટતી અને તેમને સરયુ નદીના પવિત્ર જળમાં સ્નાન કરાવતી. પછી તેઓ સુગંધી ધૂપ પડે તેમના કેશને સુકવતી. આંખોમાં મેસ આંચતી. કોઈની નજર ન લાગે તે માટે ગાલ ઉપર બિંદુ કરતી અને કપાળ ઉપર તિલક કરતી. તેઓ તેમને આકર્ષક સુવાળા રેશમી વસ્ત્રો પહેરાવતી, પારણામાં સુવડાવતી અને મધુર હાલરડા ગાઈને તેમને સુવડાવતી. આ સુખમય કાર્યો કરવામાં માતાઓને સ્વર્ગ પ્રાપ્ત થયાનું સુખ મળતું. સ્વર્ગ તો તેમને વિતરાઈને રહેલું જ હતું. બાળકો માટે રત્નોનું શું. ઓહ, દરેક નવીન દિવસે રત્નો પણ નવા નવા અને વધુ તેજસ્વી વપરાતા. ઝાંઝર, સોનાના રત્નજડિત કંદોરા, નવરત્નોવાળી કંઠે માળાઓ, બાળકોના કોમળ શરીરોને ઈજા ન થાય તે માટે આભૂષણોને સુવાળી રેશમી પટ્ટીઓમાં જડવામાં આવ્યા. નાના બાળકોની રમતગમતો અને મનોરંજનો અવર્ણનીય હતા. જ્યારે તેઓ ચાલવા માટે સમર્થ થયા ત્યારે નગરીમાંથી તેમની ઉંમરના છોકરાઓને બોલાવવામાં આવતા અને તે બધા મળીને રમતગમત રમ. નગરીના બાળકોને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા માટે આપવામાં આવતી હતી અને રમવાના રમકડા આપવામાં આવતા હતા. તેમને ખૂબ ભેટો પણ આપવામાં આવતી હતી. તેમને લઈ આવનારી દાસીઓને પણ મિષ્ટાન્ન ખાવા માટે આપવામાં આવતું. બાળકોને ઉછેરવાના કામમાં કૌશલ્યાને, સુમિત્રાને અને કૈકેયીને પોતાની તંદુરસ્તીની અને એશ આરામોની કોઈ જ દરકાર ન હતી. તેમની સાથે માતાઓ ખૂબ સુખી બની જતી. રાજમહેલમાં તેમના પોષણના અને વૃદ્ધિના આ ગાળા પછી જ્યારે બાળકો 3 વર્ષના થયા ત્યારે ધાત્રીઓ તેમને રમતગમતના મેદાન ઉપર લઈ જવા લાગી. જ્યારે તેઓ ખૂબ સંતોષ થાય ત્યાં સુધી રમતા, ખેલતા, કૂદતા. જ્યારે તેઓ પાછા મહેલમાં આવતા ત્યારે માતાઓ તેમનું સ્વાગત કરતી અને ખૂબ પ્રેમપૂર્વક તથા કાળજીપૂર્વક તેમનું પોષણ કરતી. એક દિવસ પોતાની રાણીઓ સાથે વાતચીત કરતા દશરથે કહ્યું કે જો બાળકો દાસીઓ સાથે હરશે ફરશે તો તેમને યોગ્ય કેળવણી મળશે નહીં, તેથી તેમની બુદ્ધિમાં અને કુશળતામાં વૃદ્ધિ નહીં થાય. એટલે તેમને અક્ષર જ્ઞાનની દીક્ષા આપવા માટે એક શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યો. તેમના અધ્યયનનો પ્રારંભ કરવા માટે ગુરુઓને બોલાવવામાં આવ્યા. તે દિવસથી તે મનોહર નાના બાળકો ગુરુઓના ઘરે રહેવા લાગ્યા. તેમણે કિંમતી રાજવસ્ત્રોનો ત્યાગ કર્યો અને પોતાની કંબરની આસપાસ એક સાદું વસ્ત્ર વિટાળ્યું અને બીજું એક વસ્ત્ર ખભા ઉપર નાખ્યું. જો બાળકો માતા પિતાના પ્રેમના અને દરકારના વાતાવરણમાં રહે તો કેળવણીમાં પ્રગતિ બરાબર ન સધાય, એટલે તેમને શિક્ષક સાથે રહેવું પડતું. રાત દિવસ બોધપાઠો ભણવા પડતા. કારણ કે ગુરુની સેવા કરવાથી, તેમનું નિરીક્ષણ કરવાથી, તેમના દ્રષ્ટાંતનું અનુસરણ કરવાથી ઘણું વધારે શીખી શકાય છે. ગુરુ જે ખાવાનું તેમને આપે તેટલા વડે જ તેમને ગુજરાન ચલાવવું પડતું. તેઓ મૂર્તિમાન બ્રહ્મચારીના આદર્શ સમાન પ્રકાશવા લાગ્યા. જ્યારે માતાઓને પુત્રોનો વિયોગ ચાલતો અને તેમને જોવાનું મન થતું ત્યારે તેઓ ગુરુને ઘેર જતી અને બાળકોનો વિકાસ જોઈને ખૂબ સુખ અનુભવતી. જ્યારે ગુરુએ પોતાના શિષ્યોમાં સ્થિરતા અને ઉત્સાહ જોયા ત્યારે તે ખૂબ સુખી થયા, રાજી થયા. શિષ્યોની બુદ્ધિ અને સ્મૃતિ શક્તિ જોઈને તેમને આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. ચારેય ભાઈઓમાં રામને પોતાના અભ્યાસમાં સૌથી વધારે રસ હતો. તે એટલી બધી ઝડપથી વસ્તુઓને સમજી જતા કે તે એક જ વાર સાંભળ્યા પછી તે પાઠને ભૂલ વગર બોલી જતા. ગુરુ રામની તીક્ષ્ણ બુદ્ધિથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે નિર્ણય કર્યો કે બીજા ભાઈઓને તેમના સ્તર ઉપર લાવવાની જરૂરિયાતથી તેમનો વિકાસ મંદ ન પડી જવો જોઈએ. એટલે તેમણે બીજા 3 ભાઈઓનું એક જુદું જૂથ નિર્માણ કર્યું અને ખૂબ ઝડપથી શિક્ષા ગ્રહણ કરી લેતા રામ ઉપર વ્યક્તિગત ધ્યાન આપવા લાગ્યું. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન પોતાના પાઠો પ્રશસ્ત ઝડપથી શીખતા, પણ રામના સમાગમ માટે તે એટલું બધું જોરતા કે રામ દ્રષ્ટિ બહાર થાય કે તરત જ તેમનો અધ્યયનમાંથી અને પોતાના ગુરુ પ્રત્યેની ફરજોમાંથી રસ ઉડી જતો. પરિણામે તેઓ રામની બરાબરી કરી શકતા નહીં. તેઓ 1 અગર 2 સત્રો જેટલા રામની પાછળ રહી જતા. લક્ષ્મણે પોતાના ગુરુને 1-2 વાર એવું કહેવાની હિંમત કરી કે અમારે કોઈ પાઠો કે વિદ્યા શીખવાની જરૂર નથી, અમારે માત્ર રામના સમાગમથી જ સુખી થઈશું. રામ લક્ષ્મણના પ્રાણ સમાન હતા. ગુરુએ તે 2 જણની વચ્ચેના એક વિચિત્ર સંબંધને જોયો અને તેમાંથી તેમણે ખૂબ પ્રેરણા મેળવી. તેમને વસિષ્ઠ મુનિનું કથન યાદ આવ્યું કે તે 2 તો નર અને નારાયણ છે, દિવ્ય અભેદ્ય શક્તિઓ છે।